समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति कलश सहित एनो स्वाध्याय आपणे करी गया छे। एमां आश्रव अधिकार में गाथा 169 सुधी स्वाध्याय कर्यो छे। गाथा 169 में એ વાત આવી કે જ્ઞાનીને દ્રવ્ય આશ્રવનો અભાવ છે, કેમ કે દ્રવ્ય આશ્રવ છે એ અચેતન જડ છે અને ભગવાન આત્મા ચેતન છે, વળી જ્ઞાનીને ભાવ આશ્રવ થતા નથી તેથી તેને દ્રવ્ય આશ્રવનો અભાવ છે, એ વાત 169મી ગાથામાં આવી। એટલે ત્યાં એમ કહેવામાં આવ્યું કે જે પૂર્વે અજ્ઞાન વડે જે મિથ્યાત્વ અવિરતિ કષાય અને યોગરૂપ જે દ્રવ્ય આશ્રવભૂત પ્રત્યયો છે એ બધા જ્ઞાનીને માટે તો માટીના ઢીફા સમાન છે અને એનો સંબંધ કારમણ શરીર સાથે છે પણ જીવ સાથે તો નથી, માટે જ્ઞાનીને દ્રવ્યાશ્રવનો અભાવ સિદ્ધ થાય છે। અને પછી ભાવાર્થમાં એ વાત પણ લીધી કે જ્ઞાનીને જ્ઞાનરૂપે પરિણમન થવાથી ભાવાશ્રવનો અભાવ છે અને ભાવાશ્રવનો અભાવ છે તો પછી દ્રવ્ય આશ્રવ થતા નથી। હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, કળશ 115। ભાવાશ્રવા ભાવમયમ પ્રપન્નો દ્રવ્યાશ્રવે સ્વત એવ ભિન્ન જ્ઞાની સદા જ્ઞાનમ એક ભાવો નિરાશ્રવો નાયક એક એવો। 115માં કળશના અર્થમાં કહે છે કે ભાવ આશ્રવ અભાવમ પ્રપન્ન દ્રવ્ય આશ્રવેભ્ય સ્વતઃ એવ ભિન્ન, એટલે કે ભાવ આશ્રવોના અભાવને પામેલો અને દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો અયમ જ્ઞાની સદા જ્ઞાનમય એક ભાવ નિરાશ્રવ એક જ્ઞાયક એવો। શું કહે છે કે ભાવ આશ્રવોના અભાવને પામેલો અને દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો આ જ્ઞાની કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે નિરાશ્રવ જ છે, માત્ર એક જ્ઞાયક જ છે, એ જ્ઞાની છે કે જેણે ભાવ આશ્રવનો અભાવ કર્યો છે અને એમ થતા દ્રવ્ય આશ્રવોનો પણ અભાવ થાય છે, અને બીજી રીતે જોઈએ તો દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન છે, કેમ કે દ્રવ્ય આશ્રવો તો જડ છે અને ભગવાન આત્મા તો ચેતન છે, એટલે દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભગવાન આત્મા ભિન્ન છે, જુદો છે, ભગવાન આત્મા કહેતા નિજ આત્માની વાત છે, પોતાનો આત્મા. સ્વાધ્યાય કરીએ ત્યારે એ વખતે એમ રાખવાનું કે મારો આત્મા, મારો આત્મા કરતા પણ આગળ વધીને હું, હું સ્વભાવથી તો દ્રવ્ય આશ્રવોથી ભિન્ન જ છું. અને સમ્યક દર્શન થયું છે તો ભાવ આશ્રવોનો અભાવ થયો છે. માટે આવો જ્ઞાની એક જ્ઞાનમય ભાવ વાળો છે, એટલે કે નિરાશ્રવ જ છે, આશ્રવ વિનાનો છે, માત્ર જ્ઞાયક જ છે, જાણનાર જ છે. કળશના ભાવાર્થમાં અહીંયા કહે છે કે રાગ દ્વેષ મોહ સ્વરૂપ ભાવ આશ્રવોનો જ્ઞાનીને અભાવ થયો છે, અને દ્રવ્ય આશ્રવથી તો તે સદાય સ્વયમે ભિન્ન જ છે. કારણ કે દ્રવ્ય આશ્રવ પુદ્ગળ પરિણામ સ્વરૂપ છે, જડ છે, અચેતન છે, અને જ્ઞાની ચૈતન્ય સ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવ આશ્રવ તેમજ દ્રવ્ય આશ્રવનો અભાવ હોવાથી તે નિરાશ્રવ જ છે, એટલે કે આશ્રવ વિનાનો જ છે. એટલે એ જ્ઞાતા દ્રષ્ટા ભાવે જ પરિણમે છે, આશ્રવ વિનાનો છે, નિરાશ્રવ છે, એટલે એને એવા બંધ પણ પડતા નથી. કળશ 115 ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 6 પાના નંબર 263 ઉપર કળશ 115 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. કળશમાં આવ્યું ને કે ભાવ આશ્રવ અભાવમ પ્રપન્ન, ભાવ આશ્રવના અભાવને પામેલો. જે ભાવ આશ્રવના અભાવને પામેલો છે એવો, એવો કોણ છે? એવો એ ધર્મી છે, એવો એ જ્ઞાની છે. મતલબ કે ધર્મી જીવ શુદ્ધ દ્રવ્ય સ્વભાવના અવલંબનથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીના રાગ દ્વેષરૂપ ભાવ આશ્રવના અભાવને પામેલો છે. કેવી રીતે પામ્યો છે એ પણ વાત કરી દીધી. દ્રષ્ટિ એની પોતાના શુદ્ધ સ્વરૂપ તરફ થઈ છે અને પોતાના શુદ્ધ સ્વરૂપનું અવલંબન લેતા મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષનો અભાવ થયો છે. મિથ્યાત્વ ગયું છે અને અનંતાનુબંધી કસાય પણ ગયો છે, એટલે એને એવા અજ્ઞાન ભાવે થતા રાગ દ્વેષના પરિણામ હવે થતા નથી, એવા ભાવ આશ્રવ હવે થતા નથી, એમ એ ભાવ આશ્રવના અભાવને પામેલો છે. જેને રાગનું કર્તાપણું છૂટી જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તે ધર્મી સમ્યક જ્ઞાની સમ્યક દર્શની એવો એ સંકિતી જીવ એ ધર્મી ભાવ આશ્રવના અભાવને પામેલો છે. સંકિતીને ભાવ આશ્રવનો એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ દ્વેષનો અભાવ જ છે. મોહની ક્રમ લઈએ તો એમાં કુલ 28 પ્રકૃતિ છે. દર્શન મોહનીયની 3 પ્રકૃતિ છે અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ છે. એમાં 16 કષાય રૂપ છે અને 9 કષાય રૂપ છે, એમ 25 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની છે. તેમાં ક્રોધ માન માયા લોભ અનંતાનુબંધીના એવી એ 4 પ્રકૃતિ ચારિત્ર મોહનીયની અને દર્શન મોહનીયની 1 અથવા 3 પ્રકૃતિ. અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે તો માત્ર 1 જ પ્રકૃતિ મિથ્યાત્વ જ ઉદયમાં હોય છે, એટલે એનો ઉપશમ થાય છે. અને પછી પડીને પાછો ઉપર આવે છે ત્યારે બીજી 2 પ્રકૃતિ પણ ઉદયમાં આવે છે, તો 3 પ્રકૃતિ ગઈ છે, એટલે દર્શન મોહનીયની 3 અને ચારિત્ર મોહનીયની 4, એમ 7 અથવા તો 5 પ્રકૃતિ જેને ગઈ છે એવો જ્ઞાની સમ્યક દ્રષ્ટિ હવે અનંત અનુબંધ થાય એવા ક્રોધ માન માયા લોભના ભાવે પરિણામ તો જ નથી, એટલે એને મિથ્યાત્વ ગયું છે, એટલે ખોટી માન્યતા વિપરીત શ્રદ્ધા તો ગઈ છે, પણ સાથે સાથે આ ચારિત્ર મોહનીયની ક્રોધમાન માયા લોભ અનંતાનું બંધીના એક કસાઈની પહેલી ચોકડી પણ ગઈ છે, એટલે હવે એને એવા અનંતાનું બંધીના રાગ દ્વેષનો અભાવ જ છે. રાગ કહેતા લોભ અને માયા છે અને દ્વેષ કહેતા ક્રોધ અને માન, એટલે એવા રાગ દ્વેષનો અભાવ જ છે. કોને? સંકિતિને. સંકિતિને ભાવ આશ્રવનો, એટલે મિથ્યાત્વ અને અનંતાનું બંધીના રાગ દ્વેષનો અભાવ જ છે. આ નાસ્તિથી વાત કરી અને અસ્તિથી વાત કરીએ તો પછી શું કહેવાય? તો એમ કહેવાય કે ધર્મી જીવ ભગવાન જે ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ છે તેને પામેલો છે. આ તો પહેલા જે વાત કરી એ તો નાસ્તિથી કરી, જે ગયું છે નથીની વાત કરી. હવે છે શું? તો કે છે એ તો પોતે આનંદનો અનુભવ કરી ચૂક્યો છે. ત્રિકાળ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું એને સંવેદન થયું છે, એની અનુભૂતિ થઈ છે, એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ પામ્યો છે, એની દ્રષ્ટિ સમ્યક થઈ છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન છે, અને એ જે નિર્વિકલ્પ ધ્યાનમાં જેટલો સમય ત્યાં રહ્યો છે એટલું એને નિશ્ચયથી ચારિત્ર પણ છે. સાચું શું છે? સાચું ચારિત્ર કેવું છે? સાચી શ્રદ્ધા કેવી છે? સાચું જ્ઞાન શું છે? આ બધું એને અનુભવ સહિત હવે વર્તે છે, એટલે ભલે એ નિર્વિકલ્પ ધ્યાનમાંથી બહાર આવ્યો હોય તો પણ એની દ્રષ્ટિ તો આત્મા તરફ જ રહે છે. એવું એણે કંઈક અલૌકિક પ્રાપ્ત કરી લીધું છે કે જેને કારણે હવે એને પરમા ક્યાંય સુખ બુદ્ધિ થતી જ નથી. અંદરમાંથી જે વખતે સમ્યક દર્શન થયું એ વખતે અલૌકિક આનંદનું વેદન અનુભવાયું છે, એટલે હવે એને બહારમાં ક્યાંય સુખ બુદ્ધિ થતી નથી, બહારમાં ક્યાંય એને આનંદ આવતો નથી, બહારના ઇન્દ્રિયોના વિષયો હવે એને ફિક્કા લાગે છે, એવો એને જ્ઞાન આનંદનો અનુભવ પ્રાપ્ત થયેલો છે, એટલે એવા જ્ઞાન આનંદ સ્વરૂપ છે તેને પામેલો છે. અનાદિથી જીવ રાગ દ્વેષ મોહરૂપ ભાવ આશ્રવને પામતો હતો. સમ્યક દર્શન વિના એ ચાર ગતિમાં ભ્રમણ કરતો હતો અને 84 લાખ યોનિમાં એ ફરતો હતો. ત્યારે સંસારી અવસ્થામાં અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે એ રાગ દ્વેષ અને મોહરૂપ ભાવ આશ્રવને પામતો હતો. રાગ દ્વેષ મારા અને એ મારા કર્તવ્ય, એમાં હું કરવા વાળો છું, એમાં હું રહ્યો છું, એ ભાવે જે પરિણમતો હતો એ રાગ દ્વેષના ભાવરૂપ પોતે થઈ જતો હતો. એમ અનાદિથી કર્તાપણું માનતો હતો. હવે કર્તાપણાનો ત્યાગ કરી તે જ જીવ જ્યારે હું તો પરમ આનંદનો નાથ શુદ્ધ ચૈતન્ય ઘન પ્રભુ એક જ્ઞાતા દ્રષ્ટા છું, જગત આખું માત્ર જ્ઞેય છે, દ્રશ્ય છે, એમ પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપને ધ્યેય બનાવી તેમાં અંતર્લીન થયો ત્યારે તે ભાવ આશ્રવના અભાવને પામેલો જ્ઞાની છે. પોતાના સ્વરૂપમાં અંતર્લીન થયો છે ત્યારે હવે એ ભાવ આશ્રવનો અભાવ થયો છે, એવો એ જ્ઞાની છે. અનાદિથી પુણ્ય પાપના ભાવ જે આશ્રવો છે તેને જે પામેલો છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. એ તો અનાદિથી ચાલ્યું આવે છે. જે વસ્તુ પોતાથી ભિન્ન છે એ ચીજને પોતાની માને તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, ખોટી માન્યતા વાળો છે, ખોટી શ્રદ્ધા વાળો છે, વિપરીત શ્રદ્ધા વાળો છે. જે પોતાના ભગવાન આત્માને જાણતો નથી, એનું લક્ષ્ય કરતો નથી, એની દ્રષ્ટિ એને થઈ નથી, એને પરમાં કંઈક કરવાનો ભાવ, પરમાં ફેરફાર કરવાનો ભાવ, પરને પ્રાપ્ત કરવાનો ભાવ, પરને ઈષ્ટ કે અનિષ્ટ માનવાનો ભાવ, પરમાં સુખ દુઃખનો ભાવ આવે છે, એ બધું મિથ્યાત્વ છે, એ બધું મિથ્યાત્વ છે. આનંદ અને સુખ તો પોતાના સ્વરૂપમાં પડ્યા છે. એવા આનંદ અને સુખનો જેને અનુભવ નથી અને જેને એવી શ્રદ્ધા પણ થઈ નથી, મહાપુરુષોએ આટ આટલા શાસ્ત્રો લખ્યા, આટ આટલા ઉપદેશો આપ્યા, તે છતાંય હજી એને એવી શ્રદ્ધા પણ નથી થતી કે આ જ્ઞાની પુરુષોએ પોતે પોતાના અનુભવની વાત કરી છે કે આનંદ અને સુખ તો અંતરમાંથી આવે છે, તો એ વાત સાચી છે. આવી એને હજી શ્રદ્ધાએ થતી નથી. નક્કા માનો એ શાસ્ત્રોને પાના ફેરવે છે, પણ એમાંથી એ કાંઈ પોતાના જીવનમાં ઉતારતો નથી. એવો ને એવો અનાદિનો રખડે છે. અરે રે જીવ, કેટલા ભવ કર્યા, અનાદિથી તું રખડે છે, કેટલા ભવ થયા. મહાપુરુષોને કરુણા થાય છે, એટલે પોતે પોતાની સાચી વાત, અનુભવની વાત શાસ્ત્ર દ્વારા આપણને સમજાવે છે કે ભાઈ, સાચું સુખ તો અંતરમાંથી આવે છે અને અમે એનો અનુભવ કર્યો છે, એવા અનુભવ પછી અમે આ લખીએ છીએ. એવો અનુભવ કરવા માટે તું પણ સક્ષમ છો અને એવો અનુભવ તું કર, પછી તારી શ્રદ્ધા બદલાશે. અત્યારે તારી માન્યતા, તારી શ્રદ્ધા વિપરીત છે. તને પરમા આનંદ શોધવાનું કેમ મન થાય છે? પર તરફ તને કેમ રૂચિ થાય છે? જ્યાં સુખ ને આનંદ નથી એ તરફ તું કેમ ઢળ્યો છો? તને એવી કેમ રૂચિ થાય છે? જ્યાં જે નથી ત્યાંથી તેને તું પ્રાપ્ત કરવાના મિથ્યા પ્રયાસમાં લાગ્યો છો, તો જરાક પાછો વળ. તું અમારી સામે જો, અમે જે પ્રાપ્ત કર્યું છે એનો વિચાર કર. એમ કહી અને જ્ઞાની પુરુષો આપણને મોક્ષનો માર્ગ દર્શાવે છે, સ્વરૂપમાં જવા માટે થઈ અને પ્રોત્સાહિત કરે છે. એટલું જ નહીં, એમ પણ કહે છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં દરેક જીવ સિદ્ધ સમાન દેખાયો છે. જે પુરુષાર્થ કરે તે તેવા પોતાના સિદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકે એવો છે, અને એવો માર્ગ અમને મળ્યો છે, તું પણ એને પ્રાપ્ત કર. આમ જ્ઞાની મહાપુરુષો કરુણા કરી અને માર્ગ દર્શાવે છે. કહે છે કે વસ્તુ પોતાથી ભિન્ન છે અને છતાં એ પોતાની ચીજને પોતાની માને નહીં, એના તરફ લક્ષ પણ કરે નહીં, અને બહારમાં પરના લક્ષે ફાફા મારે અને એમ કરતા એને ભવના ભ્રમણ થાય. ક્યાં સુધી આવા ભ્રમણ, ભવના ભ્રમણ કરશે? ક્યાં સુધી એ રખડશે? નાનીને કરુણા થાય છે, મહાપુરુષોને કરુણા થાય છે, એટલે એવા માર્ગ દર્શાવે છે. અનાદિથી એવા શુભ અને અશુભ ભાવને કારણે પુણ્ય અને પાપના બંધ કર્યા, એવા આશ્રવો થયા અને એવા બંધ પણ થયા, એને પામેલો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. જે વસ્તુ પોતાથી જુદી છે, ભિન્ન છે, પોતામાં છે જ નહીં, પોતાને એની સાથે સંબંધ જ નથી, એ વસ્તુમાં એ વ્યાપતો નથી, એ વસ્તુ એનામાં વ્યાપતી નથી, એવી પોતાની એ ચીજને પોતે ભૂલી ગયો છે. અને જે વસ્તુ પોતાથી ભિન્ન છે એ ચીજને પોતાની માની તે જીવ અજ્ઞાન ભાવે પરિણમન કરી રહ્યો છે. એટલે કહે છે કે એ ચીજને પોતાની માની તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે, એ ઊંધો પુરુષાર્થ કરે છે ને. ઉદય કહે છે કે ભાઈ, અજ્ઞાની કે જ્ઞાની કોઈને કોઈ કાર્ય પુરુષાર્થ વિનાનું હોતું નથી. અજ્ઞાનીનો પુરુષાર્થ તો છે, પણ ઊંધો પુરુષાર્થ છે. જ્યાં જે નથી ત્યાંથી તે પ્રાપ્ત કરવા તરફ વળ્યો છે, એટલે એનો પુરુષાર્થ તો ઊંધી દિશામાં થઈ રહ્યો છે. કોલસાની ખાણમાં એ સોનું શોધવા માટે ઉતર્યો છે, એને સોનું ત્યાંથી નહીં મળે, એ લુગડા કાળા કરીને પાછો વળશે, બીજું કાંઈ થવાનું નથી. એ પણ પુરુષાર્થ તો કરે છે ને. ગુરુદેવ સમજાવે છે કે ભાઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, પણ એ અજ્ઞાની પણ કંઈક પુરુષાર્થ તો કરી રહ્યો છે ને, પણ ખોટો ઊંધો પુરુષાર્થ કરી રહ્યો છે, એની માન્યતા ખોટી છે, એ અજ્ઞાન ભાવે છે, માટે એનો પુરુષાર્થ પણ ખોટો છે, ઊંધો છે. કદાચ એ ચારિત્ર લઈ લે તો પણ મિથ્યાત્વને કારણે, ઊંધી માન્યતાને કારણે, વિપરીત શ્રદ્ધાને કારણે એ ચારિત્ર પણ એનું સાચું ચારિત્ર નહીં હોય. એટલે એ પણ પુરુષાર્થ તો કરે છે, નથી કરતો એમ નથી. અજ્ઞાની કે જ્ઞાની કોઈને કોઈ કાર્ય પુરુષાર્થ વિનાનું હોતું નથી. પરમાણુમાં પણ તેનું કાર્ય તેની વીર્ય શક્તિના કારણે જ હોય છે. આ તો જીવ છે, પરમાણુ છે, એ પોતાનું કાર્ય કરે છે, એની પર્યાય બદલાય છે, તો એમાં પણ એની શક્તિ છે, એ શક્તિને કારણે એ કાર્ય થઈ રહ્યું છે. આત્માની જેમ પરમાણુમાં પણ વીર્ય શક્તિ છે. અજ્ઞાની ભિન્ન ચીજને પોતાની માને છે, માન્યતા એની ઊંધી છે, પણ એમ છે નહીં અને એમ બનવું સંભવિત પણ નથી. પરમાણુ અચેતન જળ એ જીવના થઈ શકે નહીં, જીવ એનો થઈ શકે નહીં, એ જીવમાં વ્યાપી શકે નહીં, જીવ એમાં વ્યાપી શકે નહીં. એ પૂદગળ પરમાણુના સ્કંધ જળ એ અચેતન છે, જીવને એ આનંદ આપી શકે નહીં, જીવને એ સુખી કરી શકે નહીં. ભગવાન આત્મા ચેતન છે, એનું સુખ તો એને પોતાનામાંથી જ પ્રાપ્ત થાય, બીજી કોઈ રીતે એ પ્રાપ્ત થઈ શકે નહીં. છતાં એ પર ચીજને પોતાની માને છે અને એમાં એ રાગ અને દ્વેષ કરે છે, એમ એનો એ પુરુષાર્થ ઊંધો થઈ રહ્યો છે, એમ એને ઊંધું વીર્ય કોરવ્યું છે, શક્તિ વેડફી રહ્યો છે. શ્રીમદજીએ લખ્યું છે ને કે દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે. શું અર્થ છે એનો? ગુરુદેવ સમજાવે છે કે ચિદાનંદ ઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદ રસનો અમાપ અમાપ ગંભીર જેનો બેહદ સ્વભાવ છે, એવા ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. મોક્ષ થતો નથી કેમ કે એ તો મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત જ છે, એ ક્યારેય બંધાયેલો હતો જ નહીં. ભગવાન આત્મા એ ત્રિકાળ જ્ઞાયક આનંદ રસનો દરિયો, એ બેહદ ગંભીર સ્વભાવ, શાંત, એ મુક્ત સ્વરૂપ જ છે, એનો મોક્ષ થતો નથી. જે બંધાયો હોય એને છૂટવાનું થાય. ભગવાન આત્મા ક્યાં બંધાયેલો છે? એ મુક્ત જ છે, પણ એને ઊંધી માન્યતા છે કે એ બંધાયેલો છે. ખરેખર તો ભગવાન આત્મા ત્રિકાળ ત્રણેય કાળ એક સરખો છે, જ્ઞાયક 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 છે, આનંદનો સાગર છે. એ ચેતન ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, એ બંધ સ્વરૂપ છે જ નહીં. બંધ તો પર્યાયમાં છે, અને બંધ પર્યાયમાં છે તો પર્યાય તો બદલાશે, અને પર્યાય બદલાશે એટલે પર્યાય ચાલી જશે, તો એ મુક્ત સ્વરૂપ એને પર્યાયમાં પ્રગટ થશે. ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ છે, અને એવું મુક્ત સ્વરૂપ એ પર્યાયમાં પ્રગટ કરે એવો સક્ષમ છે. જીવને પહેલા માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું, એવી એને માન્યતા હતી. જ્ઞાન થતાં એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયું, એટલે જ્ઞાન થતાં હું મોક્ષ સ્વરૂપ જ છું એમ સમજાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે એ બધાથી જુદો, ભિન્ન, જગતના બધા જ પદાર્થોથી અને બધા જ ભાવોથી જુદો, ભિન્ન, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે એમ એને પોતાનું શુદ્ધ સ્વરૂપ અનુભવમાં આવે છે એમ એ સમજાય છે. પોતે મુક્ત સ્વરૂપ છે એમ એ સમજાય છે. ક્યારે સમજાય છે? કે જ્યારે જ્ઞાન થાય છે ત્યારે એ સમજાય છે. પોતાનું સ્વરૂપ એને અનુભવ સહિત સમજમાં આવે છે કે પોતે મુક્ત સ્વરૂપ છે, શાંત સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે, આત્મા રાગથી ભિન્ન સ્વરૂપ છે, આત્મા રાગથી ભિન્ન સ્વરૂપ જ છે એમ અંતર અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્ત સ્વરૂપ જ છે. જ્યારથી આ સમજ આવી, અનુભવ સહિતની આ સમજ થઈ, ત્યારથી એ મુક્ત સ્વરૂપ જ છે, ત્યારથી એ મુક્ત સ્વરૂપ જ છે. પછી એને બહારમાં ક્યાંય ભટકવાનું રહેતું નથી. પૂર્વના જે કર્મ છે એ ધીરે ધીરે બધા ખરી જાય છે અને પોતાના શુદ્ધ સ્વરૂપને પર્યાયમાં, મુક્ત સ્વરૂપને પર્યાયમાં એ પ્રાપ્ત કરી લે છે. આવા જ્ઞાયકને મુક્ત સ્વરૂપે, અબદ્ધ સ્વરૂપે દેખવો એ જૈન શાસન છે. જૈન શાસન આત્માને મુક્ત સ્વરૂપે, અબદ્ધ સ્વરૂપે જાણે છે, માને છે, શ્રદ્ધે છે અને એમ પ્રરૂપણા કરે છે. જ્ઞાની પર્યાયમાં જૈન શાસન પામેલો છે. ગુરુદેવે બહુ સરસ વાત સમજાવી દીધી છે. અહીંયા 264માં પાના ઉપર કહે છે ઉપરથી કે સમયસાર ગાથા 14 અને 15માં પણ આવ્યું હતું કે આત્મા અબદ્ધ સ્પષ્ટ છે, બંધાયેલો પણ નહીં અને સ્પર્શાયેલો પણ નહીં. રાગથી એ બંધાયેલો નથી તો પછી કર્મથી એ બંધાયેલો છે એ વાત ક્યાં રહી? એટલે કે એ કર્મથી બંધાયેલો છે જ નહીં. સુકાયેલા નાળિયેરમાં જેમ ગોળો છૂટો છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું જુદું તત્વ છે, એ છૂટો પડેલો છે. જ્ઞાનીને આ વાત અનુભવ સહિત છે કે અંદરમાં ગોળો છૂટો છે, જેમ નાળિયેરમાં, સુકા નાળિયેરમાં અંદરમાં પેલો ગોળો છૂટો પડી જાય છે એમ આ ભગવાન આત્મા એ બધા જ પદાર્થોથી અને બધા જ પ્રકારના ભાવોથી જુદો તરતો પોતાને અનુભવમાં આવે છે, એમ એ રાગથી અને કર્મથી છૂટો જ છે, જુદો જ છે, ભિન્ન છે. પ્રવચનસાર ગાથા 200માં આવે છે કે અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયક ભાવ પણ એ જ રહ્યો છે. અનેક જ્ઞેયને જાણવા અને પરિણમ્યો હોવા છતાં સહજ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એક રૂપતાને છોડતો નથી. પોતે જ્ઞેયને જાણે, પણ જ્ઞેયને જાણે એથી શું? જાણવું એ કંઈ દોષ નથી, જાણવાથી કોઈ દોષ થતો નથી. જ્ઞેય એને પોતાના જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો જણાય છે, પણ એની સાથે એ જ્ઞેયની સાથે એ એકરૂપતા કરતો નથી, પોતે પોતાના સ્વભાવ સાથે એકરૂપતા રાખીને રહ્યો છે. પોતાના જ્ઞાયક સ્વભાવ સાથે એકરૂપતાને છોડતો નથી અને પર જ્ઞેય સાથે એકરૂપતા કરતો નથી. એવો એ જ્ઞાયક છે. એટલે એ જ્ઞાયક જ્ઞાયક ભાવે પણ જ રહ્યો છે. પ્રવચનસાર ગાથા 200માં જે આવ્યું ને કે અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયક ભાવ પણ જ રહ્યો છે. અનેક જ્ઞેયને જાણવા પણ પરિણમ્યો હોવા છતાં સહજ અનંત શક્તિવાળા જ્ઞાયક સ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને અન્યથા એટલે બીજી રીતે અધ્યવસિત થવાનું થાય છે, એટલે કે એવા પર ના લક્ષે એ અન્યથા અધ્યવસિત થાય છે, વિભાવ ભાવે અધ્યવસિત થાય છે. એટલે એને પોતાના શુદ્ધ સ્વરૂપનું આવું જ્ઞાન કે ભાન છે જ નહીં, પણ એ બધું તો પર્યાયમાં છે. તેથી કંઈ દ્રવ્યમાં કોઈ અશુદ્ધિ વ્યાપી છે એમ નથી. એ મોહને કારણે ગમે તે ભાવે થતો હોય તે છતાંય કંઈ એ ભાવ, એ મિથ્યાત્વના ભાવ, વિભાવ ભાવ, વિકારી ભાવ, શુભાશુભ ભાવ, અશુદ્ધ ભાવ આત્માના સ્વરૂપમાં ઘૂસતા નથી, પેસતા નથી, આત્માના મૂળ સ્વરૂપને, શુદ્ધ સ્વરૂપને કોઈ રીતે મલિન કરતા નથી. જે મલિનતા છે તે તો પર્યાયમાં છે, એ તો ક્ષણિક છે, એક સરખી એ મલિનતા રહેતી પણ નથી. કર્મના ઉદયો આવે છે તો એક સરખા ક્યાં રહે છે? એટલે જે અજ્ઞાનીને મોહને લીધે થઈ અને જે પરિભ્રમણ થાય છે, કર્મના ઉદયો સાથે જોડાવાનું થાય છે, આ બધું કંઈ એક સરખું રહેતું નથી. એટલે એવા અધ્યવસાન કંઈ એક સરખા રહેતા નથી, કેમ કે એના સ્વભાવમાં જે નથી એ એક સરખું રહી શકે કે ક્યાંથી? જે એના સ્વભાવમાં નથી એ વસ્તુ એક સરખી રહી શકે જ નહીં. જે એના ગુણને કારણે નથી એ વસ્તુ એક સરખી રહી શકે જ નહીં. રાગ દ્વેષ કંઈ એના ગુણને કારણે નથી, એટલે રાગ દ્વેષ પણ ક્યાં એક સરખો રહે છે? આ વાતને સમજવાની છે, આ વાતને પકડવાની છે. ગુરુદેવ કહે છે કે ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચિદાનંદ પ્રભુ છે. સત નામ શાશ્વત, સત એટલે હોવાપણું, શાશ્વત કાયમ જેનું હોવાપણું છે એવો સત નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ 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 અનાદિ અનંત જ્ઞાયક ભાવ, જ્ઞાયક ભાવ રૂપે જ છે. પર જ્ઞેયને જાણવા છતાં શુદ્ધ તત્વ પર જ્ઞેયપણે થયું નથી, છે નહીં અને થશે નહીં. પર જ્ઞેયને જાણવા છતાં પણ એ શુદ્ધ તત્વ પર જ્ઞેય રૂપે થતું નથી, પર જ્ઞેયપણે થતું નથી, પર જ્ઞેયના ભાવે પરિણમતું નથી. પર જ્ઞેયને જાણે પણ એથી કરીને એ પર જ્ઞેયના ભાવે ખરેખર તો એ પરિણમતો જ નથી. જે પરિણમન થાય છે એ તો બધું પર્યાયમાં થાય છે. એ દ્રવ્ય તો ત્રિકાળ એવું ને એવું શુદ્ધ જ રહે છે, એ દ્રવ્ય પર જ્ઞેયપણે થતું નથી, એ દ્રવ્ય પર ભાવે થતું નથી. એ પોતાના ગુણમાંથી પોતાનો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે જ એ રહ્યો છે અને એમ જ રહે છે, ત્રિકાળ એમ જ છે. પાના નંબર 265 ઉપર કહે છે બીજા પેરેગ્રાફમાં કે હવે આવી અંતરદ્રષ્ટિની વાતમાં સૂજ પડે નહીં, એટલે વ્રત કરવા, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓમાં જીવ લાગી જાય છે. તત્વની વાતને સમજે નહીં. સહેજ પણ પુરુષાર્થ કરે ને તોય તત્વની વાત તો સમજાય એવી છે. શુક્રા ન સમજાય, ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એને શુક્રા ન સમજાય, એમાં શું અઘરું છે? તત્વની વાત પોતાની વાત છે તો પોતાની વાતને એ ન સમજે એમ કેમ બને? પણ એને સમજવાનું, એને સમજવાનું ગમે તો એ સમજવાનો પુરુષાર્થ કરે, સમજવાની રૂચિ કરે તો સમજાય, પણ એને એવી રૂચિ થતી નથી. એ પ્રમાદમાં પડ્યો છે, એ મિથ્યાત્વમાં પડ્યો છે, એ અજ્ઞાનમાં પડ્યો છે. એટલે ધર્મના નામે, ધર્મના નામે પોતાના શુદ્ધ સ્વરૂપને સમજ્યા વગર બાહ્ય વ્રત, તપ, દયા, ભક્તિ વગેરેમાં એ જૈન ધર્મ માની રહ્યો છે, જૈન દર્શન માની રહ્યો છે, અને એમ એ ક્રિયામાં લાગી જાય છે, એમને એમ જીવને પૂરું કરે છે. શુભ ભાવથી વિશેષ કંઈ એ પ્રાપ્ત કરતો નથી. એવું કેમ કરે છે? કેમ કે પ્રમાદ છે ખરેખર તો. પણ બીજી રીતે એમ કહેવાય કે એમાં એને ઝટ સમજ પડે છે, મહાવરો છે ને એનો, અનાદિથી શુભ ભાવ ને ધર્મ માનવાની એની શ્રદ્ધા રહી છે ને, એટલે એ એવું કર્યા કરે છે. અને વળી બીજાને પણ ખબર પડે કે કાંઈક કર્યું દેખાય ને, ક્રિયા કરે તો દેખાય ને, પણ ભાઈ એ તો બધી બહારની ક્રિયાઓ છે, એમાં ક્યાં આત્મા છે? જન્મ મરણનો અંત કરવો હોય તો એ બાહ્ય ક્રિયાથી નહીં થાય. ભગવાન પોતાને સમજ્યા વિના અને અંતરદ્રષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે. આ મોટા રાજાઓ અને કરોડપતિ શેઠિયાઓ બધા આત્મદ્રષ્ટિ વિના દુઃખી જ છે. પોતાના સ્વરૂપને સમજ્યા વગર બધા દુઃખી થયા છે. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ પામ્યો એટલે અનંત કાળથી એ દુઃખી કેમ રહ્યો? કે પોતાના સ્વરૂપને સમજ્યો નહીં, પોતાના સ્વરૂપને જે સમજો નહીં, બીજું બધું સમજો પણ પોતાના સ્વરૂપને સમજો નહીં, એનું જેણે લક્ષ ન કર્યું, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. ક્યાંય એમ નથી કહ્યું કે જે દયા પાળ્યા વિના પામ્યો દુઃખ અનંત કે ભક્તિ વિના પામ્યો દુઃખ અનંત. કૃપાળુદેવે એમ નથી કહ્યું. ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે એ કોઈકને કોઈક અપેક્ષાએ ક્યાંક કહ્યું હશે, પણ એમના અંતરમાં તો આ જ વાત હતી કે પોતાના સ્વરૂપમાં જાય તો જ એ અનાદિથી ચાલ્યા આવતા દુઃખને મિટાવી શકે. એ તો પહેલી જ ગાથામાં એમણે વાત કરી આત્મસિદ્ધિમાં કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. સમજાવ્યું તે પદ નમુ શ્રી ગુરુ ભગવાન. એટલે જરાક વિચાર કરે, સ્વરૂપમાં જવા માટે કૃપાળુ દેવે કેટલો બધો અનુરોધ કર્યો છે એ વાતને મૂકી, અને પોતાને જે ગમે છે એમાં જે સહેલું લાગે છે, જેમાં સહેલું લાગે છે એમાં એ જાય છે. કૃપાળુ દેવે ક્યાંય એવું નથી કહ્યું કે રામ રામ કર્યા કરજે, ભક્તિ કર્યા કરજે, એવું ક્યાંય કહ્યું નથી. એટલે તું મોક્ષની પ્રાપ્તિ કરી લઈશ એવું કૃપાળુ દેવે કહ્યું જ નથી. કોઈકને કોઈક અપેક્ષાએ એની યોગ્યતા પ્રમાણે એને એ વાત કોઈક રીતે બતાવી હોય, અને એમાં પણ એમ કહ્યું હોય કે જો તારા સ્વરૂપમાં નથી જઈ શકતો તો એની બદલે તું સિદ્ધ ભગવાનની ભક્તિ કરે છે તો પણ એ ગૌણતાથી તારે માટે યોગ્ય છે, પણ મુખ્યતાથી તો તારે તારા સ્વરૂપમાં જ જવું જોઈએ. આવી તો સ્પષ્ટ વાત એમણે લખી છે. એટલે અહીંયા ગુરુદેવે પણ એ વાત સમજાવી છે કે આ બધું સહેલું છે, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું, એ બધા શુભભાવ છે, સહેલા છે, એટલે એમાં એ જલ્દીથી ચાલ્યો જાય છે, અને એ કરે એ બીજાને ખબર પડે, ને ખબર પડે એટલે એમાં પોતાનો માન કસાય પણ પોસાય, પોતાનો માન કસાય પણ એમાં પોસાય. પણ એ માર્ગ નથી. પોતાના સ્વરૂપને સમજ્યા વિના, અંતરદ્રષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે, રખડી રહ્યો છે, તો એવા ભવના ભ્રમણ પોતાના સ્વરૂપને સમજ્યા વિના જશે નહીં, ટળશે નહીં. આ મોટા રાજાઓ અને કરોડપતિ સેઠિયાઓ બધા આત્મદ્રષ્ટિ વિના દુઃખી જ છે, સ્વરૂપને જાણ્યા વિના દુઃખી થાય છે. શાંત રસનો સમુદ્ર એવા ભગવાન આત્માને ભૂલીને તેઓ કસાયની અગ્નિમાં બળી જ રહ્યા છે. છ ડાળામાં આવે છે ને કે યહ રાગ આગ હૈ સદા તાતૈ સમામૃત સેયે, ચિર ભજે વિષય કસાય અબ તો ત્યાગ નિજ પદ બેયે. ગુરુદેવ કહે છે કે ભાઈ, અનંતકાળ વિષય કસાય સેવ્યા, અનંતકાળથી આ વિષય કસાય તો તું સેવી રહ્યો છે, હવે તો તેને છોડીને અંતરદ્રષ્ટિ કર. પોતાની અંદર વિકારના પરિણામ થાય છે એને છોડવાનું જ્ઞાનીઓ કહે છે, પરને સેવવાની અને છોડવાની કોઈ વાત નથી. કેમ કે પરને કોણ સેવે અને કોણ છોડે? પર પદાર્થ છે, વસ્તુ છે, એને છોડવાની કે એને સેવવાની વાત નથી. પર વસ્તુ છે તે પર જ છે, પણ એના પ્રત્યેનો જે ભાવ, એના પ્રત્યેનું જે વલણ છે, મિથ્યા માન્યતા કે એ મને લાભદાયી છે, એ મને ઇષ્ટ છે કે અનિષ્ટ છે, એ મને આનંદ આપનાર છે કે દુઃખ આપનાર છે, એવી ઊંધી માન્યતાને છોડવાની છે. એ પર છે, તે પર છે, એ મારામાં કંઈ કરી શકતું નથી, હું એનામાં કંઈ કરી શકતો નથી, એમ એના પ્રત્યે એનું વલણ બદલવાની જરૂર છે. વસ્તુ તો છૂટી પડી જ છે, છોડવાનો જ્ઞાનીઓ કહે છે, પણ પરને સેવવાની કે છોડવાની કોઈ વાત નથી. કેમ કે પરને કોણ સેવે અને કોણ છોડે? અહીં તો એમ કહે છે કે વિષય કસાય રહિત અંદર આનંદનો નાથ ભગવાન છે, એની સેવામાં એક વાર આવો, એનું લક્ષ કર, એની દ્રષ્ટિ કરી અને એના તરફ ઢળી જા, તેથી તને આનંદ થશે, સુખ થશે અને અંદર ભણકાર વાગશે કે હવે હું અલ્પકાળમાં મુક્તિ પામીશ. સમ્ય જ્ઞાન જે થયું તે ભાવ આશ્રવથી રહિત થયું છે. સમ્ય જ્ઞાનમાં કોઈ ભાવ આશ્રવ નથી, શુભાશુભ ભાવને કોઈ સ્થાન નથી. સમ્ય જ્ઞાન જે થયું તે ભાવ આશ્રવથી રહિત થયું છે. ભલે મતિશ્રુત જ્ઞાન હો તો પણ એણે સ્વજ્ઞેયને પકડ્યું છે ને, દ્રષ્ટિ તો સ્વજ્ઞેય તરફ થઈ અને એને સ્વજ્ઞેયને જાણ્યું છે ને, સ્વજ્ઞેયને અનુભવ્યું છે ને. સમ્યક મતિશુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે, એટલે કે તે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે, એ કેવળ જ્ઞાનનો અંશ છે. સમ્યક દર્શન એ કેવળ જ્ઞાનનો અંશ છે. 266માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે આ રીતે ભાવ આશ્રવના અભાવને પામેલો અને દ્રવ્ય આશ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો આ જ્ઞાની કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે નિરાશ્રવ જ છે. કળશ 115ના ભાવાર્થ ઉપરના પ્રવચનમાં છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે બાપુ અનંત કાળમાં નહીં કરેલી આ વાત છે. ભગવાન તું પંચ મહાવ્રતધારી દિગંબર સાધુ અનંતવાર થયો, પણ સ્વરૂપને ગ્રહ્યા વિના એકલી રાગની ક્રિયાઓમાં વ્યસ્ત રહીને ત્યાં ને ત્યાં એટલે કે સંસારમાં જ રોકાઈ ગયો. નગ્ન દિગંબર સાધુ થઈને પણ શુભ ભાવમાં રોકાઈ ગયો, સ્વરૂપમાં ગયો નહીં. સ્વરૂપમાં ગયો હોય તો એને સમ્યક જ્ઞાન હોય, અને એમ હોય તો એને વધારે ભાવ હોય નહીં. સ્વરૂપમાં જ રોકાઈ રહ્યો નહીં અને સંસારમાં જ રોકાઈ રહ્યો. નગ્ન દિગંબર મુનિ થઈ અને સ્વરૂપમાં સ્થિરતા કરવાની હતી, એના સ્થાને સ્વરૂપની દ્રષ્ટિ જ ન કરી શક્યો, એટલે સમ્યક દર્શન જ પ્રગટ ન કરી શક્યો, એટલે પછી એ સંસારમાં જ રોકાઈ રહ્યો એમ જ કહેવાય. શુભભાવમાં રોકાઈ રહ્યો એટલે સંસારમાં જ રોકાઈ રહ્યો. બાકી જ્ઞાન થતા જ્ઞાની તો નિરાશ્રવ જ હોય છે. સમ્યક દર્શન થાય એટલે એને આશ્રવ હોય જ નહીં, એને પછી વધારે બંધ હોય જ નહીં, અને પછી એને સંસાર તો અલ્પ હોય, તે અલ્પકાળમાં મુક્તિને પામે છે. આવી વાત છે. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે પહેલા સમયસારજીની સ્તુતિ બોલીએ અને તે પછીથી સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવણી. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિ કુંદ સંજીવની સમય પ્રાભૂત તણી ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિ રાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની, સંધિ સહુચ્છેદવા સાથી સાધકનો તુમાનુ જગનો સંદેશ શ્રી વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણો સુણે તને રસની બંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિ આળસે સૌ તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી તથાપી કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી
સુખનામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે જયતે